આપણે જે શાસ્ત્ર વાંચન કર્યું તેમાં આપણે જોઈએ છે કે પ્રભુને પકડનારા લોકો, યહૂદીઓ, વડીલો, શાસ્ત્રીઓ, ફરસીઓ અને બીજા ઘણા બધા ખ્રિસ્ત વિરોધી તત્વ, એ શબ્દ હું વાપરું છું, એ બધા જ પ્રભુને પરસ્વાધીન કરવા માટે આવે છે. રાત્રિનો સમય હતો અને ચારે બાજુ ઘોર અંધારો વ્યાપી ગયેલું હતું. 2000 વર્ષ પહેલાં હું માનું છું કે એવી સ્ટ્રીટ લાઇટો નહીં હોય, એવા રસ્તાઓ નહીં હોય, એટલે આ જનોની ટોળું મસાલો લઈને, ફાનસો લઈને પ્રભુને શોધતા શોધતા આવે છે. અને એમની પાસે હથિયારો છે, લાકડીઓ છે, કદાચ ભાલા છે, તરવાર છે, બધા હથિયારો સહિત આ જનોની ટોળું પ્રભુને પકડવા માટે, પ્રભુને મારી નાખવા માટે આવે છે. હવે યહૂદા ઈસ્કારિયો તે તો એ ખાલી નિમિત્ત બની ગયો કે તાજનો સાક્ષી બની ગયો કે જેણે પ્રભુ ઈસુને પકડાવ્યા. જોકે આ જે આપણે વાંચ્યું એ 18 અધ્યાયમાં એના વિશે લખવામાં આવ્યું નથી, પરંતુ માથી માર્ક લુકમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે જોઈએ છે કે એણે નિશાની આપેલી કે હું જેને જઈને ચુંબન કરીશ એ જ પ્રભુ ઈસુ છે અને તમે એમને પકડી લેજો. અને એ રીતે પ્રભુ ઈસુને પકડવામાં આવે છે. પ્રભુ તો આ બધું અગાઉથી જાણતા હતા. પ્રભુ આ જનોની ટોળાને બહુ પાયાનો પ્રશ્ન કરે છે, એ પ્રશ્ન તરફ આજે આપણે જવા માગીએ છીએ. અને એ પ્રશ્ન એ છે કે તમે કોને શોધો છો? અને તેઓએ, એટલે એ જનોની ટોળા, એ લોકોએ ઉત્તર આપ્યો કે ઈસુ નાઝારીને. ઈસુ તેઓને કહે છે કે હું તે છું. ઈસુ ફરીથી તેમને આ જ પ્રશ્ન પૂછે છે અને પ્રભુ એ જવાબ ફરીને આપે છે. આજ રાત્રે આપણે પ્રભુને શોધવા માટે તેમણે જે પારાવાર અસહ્ય દુઃખો સહન કર્યા અને વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું તે નિહાળવાને અને પ્રભુના દુઃખોનું સ્મરણ કરવાને અને મનન કરવાને માટે આજે ભેગા થયા છે. યહોવા મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેને હાંક મારો, Isaiah 55:6 એમ કહે છે. તમે મને શોધશો અને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ, ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ, Irmiah 29:13-14 કલમ. જો પ્રભુ આપણને મળશે તો તે આપણને આ બંદીવાસમાંથી, એટલે કે પાપના બંધનમાંથી મુક્ત કરશે. જો કે આપણે અહીંયા આગળ બેઠા છે, લાઇટો છે, પણ હું સામાન્ય વાત કરું છું. આપણી ચારે બાજુએ ગાઢ અંધકાર છવાઈ ગયેલો છે. કારણ શું છે? કારણ પૃથ્વી તેના રહેવાસીઓના પાપને લીધે ભ્રષ્ટ થઈ છે. Isaiah 35:5 એમ કહે છે. કેમ કે જગત વિશે ઈસુ એવી સાક્ષી પૂરે છે કે તેના કામ ભૂંડા છે. Yohan 7:7 આવા ભ્રષ્ટ અંધકારમાંય જગતમાં જીવતા આપણે જીવવું જ પડશે, કારણ કે આપણે જન્મ લીધો છે, પ્રભુ આપણને જન્મ આપ્યો છે. આપણે પ્રભુને શોધવાનો છે, પ્રભુને શોધવા માટે, હા, ખરા હૃદયથી પ્રભુને મળવા માટે આજે આપણે અહીંયા આગળ આવેલા છીએ. આજ રાત્રે પ્રભુ આપણી સાથે વ્યવહાર કરવા માગે છે. પ્રભુ આપણને મળવાની અપેક્ષા રાખે છે, પણ એ પહેલાં પ્રભુ આપણી પાસે કેટલીક અપેક્ષાઓ રાખે છે. આપણી પાસે પ્રભુ કેટલીક અપેક્ષાઓ રાખે છે, જરા જોઈએ. આપણે પ્રભુને આપણા જીવન થકી આપણે મહિમાપૂર્ણ છે. પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે એમને મહિમા આપીએ. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. 1 કોરિન્થી 6:10. દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વે ઈસુના નામે ઘૂંટણે પડીને રમે. 2 ફિલિપ્પી 2:10-11. પોતે દેવના રૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાનું તેમણે પકડી રાખ્યું નહીં, પરંતુ તેમણે દાસનું રૂપ ધારણ કરીને પોતાને ખાલી કરી દીધો. માણસના રૂપમાં આવીને, હા, માણસના રૂપમાં આકારમાં પ્રગટ થઈને તેમણે પોતાને નમ્ર કર્યો. એટલા માટે દેવ બાપે તેમને સર્વશ્રેષ્ઠ નામ આપ્યું છે, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ. એ પ્રભુ બાપને આપણે મહિમા આપવાની જરૂર છે. બીજો પોઈન્ટ છે પાપની કબૂલાત અને પસ્તાવ, એ આપણે જાહેર કરવાનો છે. સંત પાઉલ શું કહે છે? ઈસુ ખ્રિસ્ત પાપીઓને તારવાને આ જગતમાં આવ્યા, એવા પાપીઓમાં હું મુખ્ય છું. આપણે બધાએ કન્ફેસ કરીએ, કબૂલ કરીએ કે પ્રભુ હું સૌથી વિશેષ પાપી છું. પ્રભુને આગળ આપણે નમ્ર થઈએ અને પાપની કબૂલાત કરીએ. 1 તિમોથી 1:15 પ્રમાણે કહેવામાં આવ્યું છે, કન્ફેશન એન્ડ રિપેન્ટન્સ બ્રિંગ્સ રિડમ્પશન ઓર સાલ્વેશન. જ્યારે આપણે આપણા પાપ કબૂલ કરીએ અને પસ્તાવો કરીએ ત્યારે આપણું તારણ થાય છે. ઉડાવ દીકરાની વાત આપણે બધા જાણીએ છીએ. એના બાપની પાસે પાછો જાય છે અને કન્ફેસ કરે છે, પાપા મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે, હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય રહ્યો નથી, તારા ચાકરોમાંના એકના જેવો તું મને ગણ. પસ્તાવો અને કન્ફેશન. એનો બાપ શું કરે છે? એનો બાપ એનો સ્વીકાર કરે છે. એટલું જ નહીં પણ એને પોતાના ઘરમાં પુનઃસ્થાપિત કરે છે. હી રિસ્ટોર્સ, ધ ફાધર રિસ્ટોર્સ ધ સન અગેન ઇન ટુ હિઝ હાઉસ. મારા ભાઈ બહેનો, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને આપણને સર્વ ન્યાયમાંથી શુદ્ધ કરવાને યહોવા માયાળુ છે. એ 1 યુહાન 1:9 કહેવામાં આવ્યું છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને પ્રભુ તૈયાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. 1 યુહાન 1:7 એ કહે છે. અને મારા ભાઈ બહેનો, પ્રભુ ઈસુની સાથે જે બે ચોર જડવામાં આવેલા, એમાંનો એક ચોર એ આપણે જાણીએ છેક છેલ્લી ઘડી, અને એ પ્રભુને યાદ કરે છે અને પ્રભુને આગળ પોતાનું દિલ ખોલે છે. પેલા બીજા ચોરને કહે છે કે આપણે તો કહે છે કે જે કંઈ કરી રહ્યા, આપણને જે શિક્ષા થઈ છે વધસ્તંભને અથવા મૃત્યુને, એના માટે તો આપણે યોગ્ય છે, કારણ કે આપણે તેવા ગુનેગાર છે, આપણે તેવા પાપ કર્યા છે, આપણે તેવું ભૂંડું કર્યું છે. પણ પ્રભુ વિશે શું કર્યું છે? કે એ તો બિચારા નિર્દોષ છે, કન્ફેસ કરે છે અને પછી બહુ નમ્રતાથી કહે છે કે પ્રભુ તો તારા રાજ્યમાં મને સંભાળજે. અને તરત પ્રભુ એને કહે છે કે આજ રાત્રે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. એને ખબર જ નથી એ ચોરને કે કદાપી એને ચાન્સ મળશે પાપની કબૂલાત કરવાનો, પસ્તાવો કરવાનો. પણ પ્રભુએ એને છેક છેલ્લી ઘડીએ ચાન્સ આપ્યો ને એ ચાન્સનો એને ઉપયોગ કરી નાખ્યો. ભલા ભાઈ બહેનો, આપણને પ્રભુ તક આપે છે, આપણે હૈયા જ છે. આપણે આપણા પાપોની કબૂલાત કરવાની છે અને પસ્તાવો કરીને પ્રભુની પાસે આવવાનું છે. તમારા પાપ જો કે લાલ વસ્ત્રોના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે, જો તે કિરમતના જેવા રાતા હોય તો પણ તેઓ ઊન સરખા થશે. પ્રભુ આપણા પાપ એના રક્તમાં ધોઈ નાખવા માગે છે, યશાયા 1:18. જો આપણે પાપ કરીએ છીએ તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે પ્રભુ ઈસુ. એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાય છે અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે, આપણા પાપ માફ કરનાર છે. 1 Johannes 1:2. એક કવિએ, ગુજરાતી કવિએ એક બહુ સરસ કાવ્ય લખ્યું છે ને એમાં આ વાક્ય હું નાનો હતો ત્યારથી મને યાદ છે. રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. સ્વર્ગમાંથી પોતાના એકાકી જનિક દીકરાને પ્રભુએ મોકલી આપે, એ સારું કે આપણે તેનામાં પસ્તાવો કરીએ, આપણા પાપોની કબૂલાત કરીએ અને આપણે પાપમાંથી મુક્તિ મેળવીએ. કેટલો સરસ એ કાવ્ય છે ને એમાં પ્રભુ વિશેના સંબંધમાં આવું લખવામાં આવ્યું છે. હવે જો તમે લૂક 13:4-5 લૂકને લખેલી સુવાર્તા 13:4-5, તો એમાં આવું લખેલું છે. સિલોઆમમાં જે 18 માણસ પર બુરો જ પડ્યો ને તેઓને મારી નાખ્યા, તેઓ યરુસાલેમના બીજા સર્વ રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા એમ તમે ધારો છો? શું બુરો જ પડ્યો, બધા મરી ગયા કે છે? હું તમને કહું છું, પ્રભુ કહે છે, હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તે જ પ્રમાણે નાશ પામશો. પસ્તાવાની બહુ જરૂર છે આપણા જીવનમાં. શું આપણે આપણો નાશ થાય એવું ઈચ્છીએ છીએ? ત્રીજો મુદ્દો છે, પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ કરવાનો છે કે તે જ દેવનો દીકરો છે. હા, તે જ મસીહ જીવતા દેવનો દીકરો છે. હા, તે જ જગતનો ત્રાતા નિશ્ચિત તે જ છે. પ્રભુ પર એવો વિશ્વાસ દ્રઢ કરવાનો છે. 3:16 શું કહે છે? બહુ ફેમસ એ વાક્ય છે ને, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિક દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે, ટ્રસ્ટ ફેઇથ વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આપણે પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાનો છે કે તે જ દેવનો દીકરો છે. તેને પ્રભુએ આપણી વચ્ચે મોકલ્યો છે એટલા માટે કે આપણા પાપોનું નિવારણ તે કરી શકે. અને આ વાક્ય તો વારંવાર લગભગ દરેક જણ કહેતા હોય છે, ખાલી રિપીટ કરાવું છું. આપણે સ્વનકાર કરવાનો છે. જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસમ ઉંચકીને મારી પાછળ ચાલવું. લૂક 9:23. પાંચમું છે, દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહેવું, ભૂંડાઈથી. દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. 1 Thessalonians 5:22 એ પ્રમાણે કહે છે કે આપણે દુષ્ટતાને દૂર રાખીએ. દુષ્ટાને પ્રભુ ધિક્કારે છે. તમે પાપની દુર્વાસનાઓને આધીન ન થાઓ. 6:12 લખવામાં છે, પાપથી દૂર થાઓ, પાપને આધીન ના થાવ, પાપમાં રચ્યા પચ્યા ના રહો. દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે. અભિમાન, ઉદ્ધતા, કુમાર તથા આડું મુખ એમનો હું ધિક્કાર કરું છું. નીતિવચન 8:13. સુલેમાન રાજા કે જેમણે નીતિવચનનું પુસ્તક લખ્યું છે તે કહે છે આ બધું કે દુષ્ટતાને હું ધિક્કારું છું. કેમ? કારણ કે પ્રભુ દુષ્ટથી દૂર રહેવા માગે છે. આપણે દુષ્ટતાને ધિક્કારવાની જરૂર છે. હવે યુના પ્રબોધકનું પુસ્તક એમાં બીજો અધ્યાય જોઈએ તો એમાં આવું કંઈક લખવામાં આવ્યું છે. એમાં યુના પ્રબોધક લખે છે કે મારી આસપાસ ઊંડાણ હતું, મારા માથાની આસપાસ દરિયાઈ છોડ વીંટળાઈ ગયા હતા. મેં યહોવાનું સ્મરણ કર્યું, મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારી હજુરમાં પહોંચી. યુનાનું પુસ્તક બીજો અધ્યાય 5 અને 7. વાલાઓ, આ ભૂંડા જગતમાં રહેતા અને આપણને પાપ ત્યાં કે વારસામાં મળ્યું છે ને, આપણા લોહીમાં જ પાપ રહેલું છે. નાના કે મોટા વિવિધ પ્રકારના પાપ મારા ને તમારા માથાની આજુબાજુ, એટલે આપણી આજુબાજુ દરિયાઈ છોડની માફક વીંટળાય વળ્યા છે. આપણે જાણીએ છું ત્યાંની આખી વાત કે પ્રભુએ એને કહ્યું કે તું નિનવેમાં જઈ અને પોકાર કર અને એ લોકોને સમજાવ કે તમે તમારા પાપથી ફરો. પણ એ ગયો તારશેષ વાળમાં બેસીને, પણ એને નાખી દેવામાં દરિયામાં જે તળિયો ગયો, આ એ બન્યું, ખલાસ, ખતમ. પણ પ્રભુ એનો ઉપયોગ કરવા માગતો હતો અને પ્રભુએ માછલી તૈયાર કરી. જ્યારે એણે પસ્તાવ કર્યો, માછલીને ગળી ગઈ, માછલીને બહાર રોકી કાઢ્યો અને એ જ કામ એણે પૂરું કર્યું. વાલા ભાઈ બહેનો, આપણા જીવનમાં જાત જાતના પરીક્ષણો આવે છે, નાના મોટા. નાનું પાપ કરવાનું, મોટું પાપ કરવાનું, છાનું પાપ કરવાનું, વિવિધ પ્રકારના પાપ કરવાના પરીક્ષણો આવે છે. Luke 22:46 એમ કહે છે કે પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો. પ્રાર્થનાની આપણા જીવનમાં બહુ જ જરૂર છે. જેઓ પ્રાર્થનામાં લાગુર છે, નિત્ય પ્રાર્થના કરે છે, તેઓ હંમેશા પરીક્ષણથી દૂર રહે છે. પ્રભુ એમનું રક્ષણ કરે છે અને પરીક્ષણમાંથી એ દૂર રહે છે. હવે જ્યારે આપણે આ બધું હતું આ પ્રમાણે પ્રભુ આપણી પાસે અપેક્ષાઓ રાખે છે અને જ્યારે આપણે આ બધું કરીએ છીએ ત્યારે આપણને તેનું ફળ પ્રભુ આપે છે. પ્રભુ આપણને શું આપે છે? આપણે કંઈક અપેક્ષા પ્રભુ પાસે રાખીએ છીએ, પ્રભુ આપણને શું આપે છે? પહેલું, ઉદ્ધાર કે પાપમાંથી મુક્તિ અને અનંત જીવન તારણ. એના લોહી દ્વારા આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. પ્રભુ ઈસુના લોહી વગર ઉદ્ધાર જ નથી. Ephesians 1:7 એ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે પાપનું મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રય દેવનું કૃપાદાન અનંત જીવન છે. Romans 6:23. પાપનું ફળ તે તો મરણ છે, પણ પ્રભુએ એના માટે ખંડણી આપી દીધી, ભરી દીધી છે. મેં ગયા વખતે જ કહ્યું હતું એમ, પ્રભુના પ્રાણની ખંડણી અમૂલ્ય છે. ખંડણી એમણે આપી દીધી છે કે જેથી આપણો ઉદ્ધાર થાય, જેથી આપણને પાપમાંથી માફી મળે. કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. Ephesians 2:8 એમ કહે છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. પૂર્વ પશ્ચિમથી જેટલું દૂર છે તેટલા તેણે આપણા ઉલ્લંઘન દૂર કર્યા છે. કેટલો બધો પ્રભુ કૃપાળુ ને રહેમી છે કે આપણા અસંખ્ય પાપો ને પણ તે દર ગુજર કરે છે. Gita 103:12 એ વાક્ય લખવામાં આવ્યું છે, તેના પ્રાણની ખંડણી અમૂલ્ય છે. Gita 49:8 લખવામાં આવ્યું છે. બીજું શું પ્રભુ આપણને આપે છે? આપણો બોજો ઉંચકીલે છે. બોજો તો ગમે ને નહીં, ભાણ ઊંચો કરે તો બધા મરવા પડે, હું મરવા પણ કોઈને ના ગમે. પણ રોજબરોજનો આપણો બોજો, પાપનો, ચિંતાનો, દુઃખોનો, આધિ વ્યાધિ ઉપાધિ બધું જે બોજો લઈને ટેન્શન જેના પગે લઈને ફરીએ છીએ એ પ્રભુ ઊંચકી લે છે. કેવું સરસ વાક્ય છે. Gita 68:19 અને 20 પણ કહેવાય, ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે. પ્રભુ તમને ધન્ય છે, તમે અમારો બોજો લઈ લો છો, અમને બોજા રહિત ના કરો છો. મરણથી છૂટવાના માર્ગો તે યહોવાની પાસે છે. 19:20 કલમ, તારણ યહોવાથી છે, પ્રભુ જ આપણો બોજો ઊંચકી લે છે. વિસામો આપે છે પ્રભુ, આપણને વિસામો આપે છે. બહુ જરૂર છે ને, આખો દિવસનું કામ કરીને થાકી ગયા હોય, જો આપણને રાત્રે બરાબર વિસામો ના મળે, ઊંઘ ના મળે, તો આંખો લાલચોળ થઈ જાય ને, ચેન ના પડે ને, વર્તુકમાં બી ફેર પડી જાય, કદાચ વાત વાતમાં ગુસ્સો કરીએ ને આમ તે, આપણે બધું જાણીએ છીએ ને, આપણો સ્વભાવ છે એવો. પણ પ્રભુ વિસામો આપે છે. માથી 11:28, ઓ વૈતરો કરનારાઓ તથા પાપના ભારથી લડાયેલો, તમે સઘળા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. પ્રભુ આપણને વિસામો આપે છે. પ્રભુ શાંતિ આપે છે. તેઓએ પોતાના ખરા અંતઃકરણથી સોગન ખાધા હતા ને પોતાની સંપૂર્ણ ઈચ્છાથી યહોવાને શોધ્યો, તે તેઓને મળ્યો અને તેણે તેઓને ચો તરફ શાંતિ આપી. બીજું કાળ વૃત્તાંત 15:15. હવે એ વિશે થોડી વાત કરું. આસા રાજા રાજ કરતો હતો યહુદ્યા ઉપર અને ઈસરાયલી લોકો અંદર અંદર લડાયો કર્યા જ કરે, એક શેર બીજા શેરની સામે, અને જરાય શાંતિ નહીં. કેમ? કારણ કે તેઓ મૂર્તિ પૂજા તરફ ઢળી ગયેલા અને આવી એવી બધી ખરાબ પરિસ્થિતિ, અશાંત વાતાવરણ. આશા રાજાએ શું કર્યું? બધા લોકોને યરૂશલેમમાં ભેગા કર્યા અને પછી ભેગા કરી અને પછી પ્રભુને બલિદાન આપ્યું, અર્પણ ચડાવ્યું અને પછી સોગન લેવડાય કે આપણે પ્રભુની ભક્તિ આજથી શરૂ કરીશું. બધી મૂર્તિઓ કાઢી ફેંકી દીધી, મંદિરમાં જે વેદી મુખ્ય વેદી હતી તેને સંભળાવી અને બધા લોકોને ભેગા કરીને આ પ્રમાણ કર્યું. અને જ્યારે બધા લોકો પ્રભુની તરફ પાછા ફર્યા, પ્રભુને શોધવા માંડ્યો, ત્યારે પ્રભુ એમને મળ્યો અને ચારે તરફ શાંતિ થઈ ગઈ. એ કડવાશ, એ લડાઈ ટંટા બધું બંધ થઈ ગયું અને ચારે તરફ શાંતિ થઈ ગઈ. પ્રભુ ઈસુ શું કહે છે? હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. 14:27. પ્રભુની શાંતિ એની તોલે કોઈ ના આવે. દેશોની પાસે ન્યુક્લિયર વેપન્સ છે અને સબમરીનો છે અને જાત જાતની ટેકનોલોજી છે અને કે અમારો દેશ શાંતિમાં રહેશે, કારણ કે અમારી પાસે તો લડાઈની સાધન સામગ્રી અને બધું બહુ છે, પણ શાંતિ નથી. એનું એ ચાલુ છે. અને હિમાલયની અંદર એટલા બધા બાવાઓ સાધુઓ જાય છે, ઘણા બધા ત્યાં આગળ જાય છે અને ગુફામાં સંતાઈ રહે છે, શાંતિની શોધ કરે છે, ઈશ્વરની શોધ કરે છે. અરે ઘરડાથી જ મરી જાય પણ કશું મળતું નથી. આજે એવા ઘોરી બાવાઓ છે, કશું મળતું નથી, મોતને ભેટે છે. પ્રભુ આપણો દેવ શાંતિનો સરદાર, એ ઉપનામ પ્રભુને આપવામાં, એ શાંતિ આપણને આપી શકે છે. એ ખરી શાંતિ છે અને એ શાંતિ તે પ્રભુ જ આપણને આપે છે. બીજું એક છે, આપણો આત્મિક અંધાપો પ્રભુ દૂર કરે છે. બહુ અગત્યનું છે, આત્મિક અંધાપો દૂર કરે છે. હવે જો પ્રભુ ઈસુ એ પેલા જનોની ટોળાને શું કહ્યું? તમે કોને શોધો છો? જ્યારે આપણે કોઈ વ્યક્તિને શોધીએ અને એ વ્યક્તિ આપણને મળે એટલે એનો પ્રશ્ન પહેલો એ જ હોય, બોલો હું તમારા માટે શું કરું, તમારા માટે શું કરું. બરાબર આ જ પ્રશ્ન કે આપની શું સેવા કરું, તમારા માટે હું શું કરું. અને પ્રભુ ને પ્રભુનો આ જે પ્રશ્ન છે તે જુઓ, માથીને લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 46-52મી કલમ, માર્કની લખેલી સુવાર્તા 46-52, અને એમાં પેલો બારથી માયા આંધળો, એરેખમાંથી પ્રભુ અને બધા લોકોનું મોટું ટોળું પસાર થતું હશે ને, બૂમા બૂમા, કોણ જાય છે કોણ જાય છે. પછી એને ખબર પડી કે ઈસુ ના આધારે જાય છે, જાણતો હશે કે ઈસુ ના આધારે એ જ ખરું હિલિંગ આપી શકે એમ છે. અને એણે તે પાસે તો આંખો નથી. પ્રભુ એને બોલાવે છે, પછી એને પૂછે છે કે હું તારા માટે શું કરું. અને એ જવાબ આપે છે કે પ્રભુ હું દેખતો થાઉં. અને બરાબર હતું, કારણ કે એની પાસે ચક્ષુઓ નહોતા ને, આંધળો હતો. અને પ્રભુને કહે છે તારા વિશ્વાસે તેને બચાવ્યો છે. અને પ્રભુને એ જોવે છે અને પછી પ્રભુના માર્ગમાં ચાલે છે. જો પ્રભુ ઈશ્વરે જે જે મિનિસ્ટ્રી કરી, હું તો બધી બહુ જાતની મિનિસ્ટ્રી કહું છું ને, હિલિંગ મિનિસ્ટ્રી, ફીડિંગ મિનિસ્ટ્રી, પ્રીચિંગ મિનિસ્ટ્રી, ફેલોશીપ મિનિસ્ટ્રી, પણ પ્રભુ જ્યારે જ્યારે હિલિંગ મિનિસ્ટ્રી કરતા હતા ત્યારે ખાલી ફિઝિકલ હિલિંગ એટલું નહોતું, પરંતુ સ્પિરિચ્યુઅલ હિલિંગ પણ હતું. પ્રભુ આજ રાત્રે મારા અને તમારા અંતર ચક્ષુઓ ખોલવા માગે છે. પ્રભુ આપણને પૂછે છે કે હું તમારે વાસ્તે શું કરું, તમારી શી ઈચ્છા છે. ગીતશાસ્ત્ર 34:5 શું કહે છે? ગીતશાસ્ત્ર 34:5, તેની તરફ જુઓ, અહીં જરા જુઓ, તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, જેથી તમારા મુખ કદી ઝંખવાણ પડશે નહીં. આપણા પ્રભુ અંતરચક્ષુઓ ખોલે કે જેથી આપણે વધસ્તંભને નિહાળીએ. વધસ્તંભ પર લટકાવેલા બલિદાન આપતા પ્રભુને નિહાળીએ, પ્રભુના દુઃખોને નિહાળીએ. પ્રભુ આપણા અંતરચક્ષુઓ ખોલે. આ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ શાંતિ છે, જ્યાં આગળ તારણની ખાતરી છે, જ્યાં આગળ પાપમાંથી ઉદ્ધાર છે, જ્યાં અનંત જીવનની ખાતરી છે. પ્રભુ આપણા અંતરચક્ષુઓ ખોલવા માગે છે કે જેથી આપણે તેના દુઃખોને અને તેમના બલિદાનને જોઈ શકીએ, તેમનું સ્મરણ કરીએ, તેમનું મનન કરીએ. હવે પ્રશ્ન એ થાય કે પ્રભુએ શા માટે બલિદાન આપ્યું, પ્રભુને બલિદાન આપવાનું કારણ શું હતું? એનો જવાબ છે, કારણ કે દેવ પ્રેમ છે. 1 યોહાન 4:8, દેવ પ્રેમ છે. પ્રેમ સર ગોડ ઇઝ લવ, આપણે અંગ્રેજીમાં કહે છે. દેવ પ્રેમ છે કારણ કે પ્રભુ આપણને ચાહે છે. હી લવ્સ અસ, શેમાં લખેલું છે? પુનર્નિયમ 7:8, તે આપણને ચાહે છે. અને આગળ શું લખવામાં આવ્યું છે? પણ દેવ જે કરુણાથી ભરપૂર છે, તેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો તેના અત્યંત પ્રેમમાં, ટુ મચ લવ, અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મુવેલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. દેવ પ્રેમ છે, આપણને ચાહે છે, પુષ્કળ પ્રેમ આપણને કરે છે. માટે જ પ્રભુએ વધસ્તંભ પર પોતાનું સ્વાર્પણ કર્યું, પોતાનું બલિદાન આપ્યું કે જેથી આપણો પાપમાંથી છુટકારો થાય. પ્રભુ કહે છે કે જે મારી પાસે આવે છે એનો કાઢી નહીં જ મૂકીશ. કોઈ પણ હોય, ગમે તેટલો ઉંમરવાળો હોય, ગમે તેવોનો દેખાવ હોય, ગમે તેવો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે હોય, પણ પ્રભુ એમ કહે છે કે જે કોઈ મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. 6:37 એમ લખવામાં આવ્યું છે. શું તમે આજે રાત્રે પ્રભુને મળવા ચાહો છો? શું તમે તેને ખરા હૃદયથી ઢૂંઢવાની, એટલે કે શોધવાની ઈચ્છા રાખો છો? આજ રાત્રે પ્રભુ આપણી બહુ જ નજીક આવ્યા છે, તે પાસે છે એટલામાં તેને શોધો, તે નજીક છે એટલામાં તેને બૂમ પાડો. પેલા આંધળા બારતીમાં એ બૂમ પડે, ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કર, અને પ્રભુ એની બૂમ સાંભળીને એને ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ સાજાપણું આપ્યું, એને દેખતો કર્યો. જો આપણે પ્રભુને શોધવા માંગીએ છીએ તો હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણનો દિવસ છે, આપણે વિલંબ કરવાની જરૂર નથી. હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણનો દિવસ છે. બીજું કોરંથી 6:1. વાલા ભાઈ બહેનો, જો આપણે પ્રભુને શોધીશું તો તે જરૂર આપણને મળશે અને જરૂર આપણો સ્વીકાર કરશે.